પ્રકરણ 5. ઈશ્વર પોતાના કુટુંબને આગળ વધારે છે. અગાઉના પ્રકરણમાં મેં જણાવ્યું કે પવિત્ર આત્માનું આગમન તો યર્મિયા અને હજકેલે નવા કરાર માટે જે પ્રબોધવાણીઓ કરી હતી તેની પરિપૂર્ણતા છે. યર્મિયા 31:31-34, હજકેલ 36:22-28. પવિત્ર આત્માની સેવા દરેક વિશ્વાસી વ્યક્તિના જીવનમાં દુષ્ટતા પરના વિજયને શક્ય બનાવે છે. તેને દેવના પતિત થયેલા દીકરાના મોં પર તમાચો માર્યો હોય એ રીતે વિચારો, પરંતુ બીજા અલૌકિક ખલનાયકો પર તો તે સીધો હુમલો છે. આત્માનું આગમન તો ઈશ્વરે જે દેશોને બીજા દેવોને વહેંચી દીધા હતા તે દેશોમાં રહેલા દેવના દીકરાઓના આત્માઓની સામે ઘૂસણખોરીના અભિયાનની શરૂઆત છે. પુનર્નિયમ 32:8. એ અલૌકિક વ્યક્તિઓ તો ઈશ્વરની સેવા કરવામાં ખામીયુક્ત માલુમ પડ્યા હતા, ભ્રષ્ટ થયા હતા અને તેમના અધિકાર હેઠળના લોકોનો દુરુપયોગ કર્યો હતો. ગીતશાસ્ત્ર 82. ઈસુ આ સઘળી વાત જાણતા હતા. નવા કરારના પુસ્તકો વાંચતી વખતે આપણે પુનરુત્થાન પછીની વાતના પુસ્તકોને આદત મુજબ ધ્યાનથી વાંચતા નથી, જેમ કે પ્રેરિતોના કૃત્યો અને પ્રગટીકરણનું પુસ્તક. અંતની શરૂઆત. ઈસુના સ્વર્ગારોહણ બાદ આત્માનું આગમનની ઘડીઓ ગણાવા લાગી. યોહાન 14:26-15:26-16:7, લુક 24:49. પુનરુત્થાન પામેલા ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે તેમના શિષ્યોને જણાવ્યું હતું કે તેમના ગયા પછી પવિત્ર આત્માનું આગમન થશે. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પ્રેરિતોના કૃત્યો 1:4-5-8. જો તમે પ્રેરિતોના કૃત્યોને વાંચશો તો ઈસુ કઈ વાતની આગાહી કરી રહ્યા છે એ વાતને જાણવા માટે વધારે લાંબો સમય લાગશે નહીં. ઈસુ સ્વર્ગમાં ચડી ગયા. પ્રેરિતોના કૃત્યો 1:9-11. પછી આપણે જોઈએ છીએ કે બીજા અધ્યાયમાં પવિત્ર આત્મા પરાક્રમી રીતે ઉતરી આવે છે. 50માનો દિવસ આવ્યો. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ગુગવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. પ્રેરિતોના કૃત્યો 2:1-4. ત્યારબાદ પવિત્ર આત્માએ ઈસુના શિષ્યોને અન્ય ભાષાઓમાં બોલવાની શક્તિ આપી તે આપણે જાણીએ છીએ. તેઓ આખા જગતના યહૂદી લોકોને ઈસુના મરણ અને પુનરુત્થાનની વાત કહેવા લાગ્યા. ઇસ્રાયેલીઓને બીજા દેશોમાં યહૂદીઓ તરીકે ઓળખવામાં આવતા હતા અને જૂના કરારમાં બંદીવાસનો જે સમય આવ્યો ત્યારબાદ તેઓ આખા જગતમાં વિખેરાઈ ગયા હતા. જે યહૂદીઓએ ઈસુના શિષ્યોને તેમની પોતાની ભાષામાં બોલતા સાંભળ્યા તે યહૂદીઓ જૂના કરારના ઇસ્રાયેલીઓના સંતાનો હતા. તેઓ ઇસ્રાયેલીઓના ધાર્મિક કેલેન્ડર પ્રમાણેના પવિત્ર પર્વોમાંનું એક પર્વ પાળવા માટે યરૂશાલેમમાં આવ્યા હતા. યરૂશાલેમમાંના જે લોકોએ ઈસુના શિષ્યોને અન્ય ભાષાઓમાં બોલતા સાંભળ્યા તેમણે તેમને પીધેલા કહ્યા હતા. આ માણસો અચાનક જ બીજી ભાષાઓમાં બોલવા લાગે તે શક્ય લાગતું નહોતું, પણ ત્યારે પ્રેરિત પિત્તરે તેમને એ વાતનું હાર્દ જણાવ્યું હતું. પ્રમાણિકપણે વાત કરીએ તો તેણે તેમને પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાની વાત કરી હતી. ત્યારે 11ની સાથે પિત્તરે ઊભા થઈને ઊંચે સ્વરે કહ્યું કે યહૂદિયાના માણસો તથા યરૂશાલેમના રહેવાસીઓ, તમે સર્વ આ જાણી લો અને મારી વાતોને કાન દો. આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી, કેમ કે હજી તો દિવસનો પહેલો જ પહોર છે. પણ એ તો યુએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ, લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોટે ગોટા દેખાડીશ. તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. હે ઇસ્રાયેલી માણસો, તમે આ વાત સાંભળો. ઈસુના આઝારી જેની મારફતે દેવે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યા, જે વિશે તમે પોતે પણ જાણો છો, તેવો વડે તે માણસ દેવને પસંદ પડેલો છે. આવું તમારી આગળ સાબિત થયું છતાં દેવના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેને પરસ્વાધીન કરવામાં આવ્યો. તેને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યો. તેને દેવે મરણની વેદનામાંથી છોડાવીને ઉઠાડ્યો, કેમ કે તેનાથી તે બંધાઈ રહે એ અશક્ય હતું. માટે દેવને જમણે હાથે તેને ઉપર લઈ લેવામાં આવ્યો અને બાપ પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને આજે તમે જુઓ છો તથા સાંભળો છો તે તેણે રેડ્યું છે. પ્રેરિતોના કૃત્યો 2:14-19, 21-24 અને 33. લોકોએ પોતાની આંખે જે જોયું હતું અને પોતાના કાનોએ સાંભળ્યું હતું તેના વિશે પિત્તર વાત કરી રહ્યો હતો કે એ તો દેવના પવિત્ર આત્માના આગમનને લીધે થયેલો ચમત્કાર છે. જે બિનાઓ બની હતી, એટલે કે મસીહ આવ્યા, તેમને મારી નાખવામાં આવ્યા અને તે મરણમાંથી સજીવન થયા, અને દરેકે તેમના પર વિશ્વાસ કરવાની જરૂર છે એ વાત કરવા માટે ઈશ્વરે પોતાનો પવિત્ર આત્મા મોકલ્યો હતો. પિત્તરે જે સમજણ આપી તેનું પરિણામ અદ્ભુત હતું. 3,000 લોકોએ માફીને માટે ઈશ્વરને પોકાર કર્યો અને તારણ પામ્યા. પ્રેરિતોના કૃત્યો 2:41. સામાન્ય રીતે પ્રચારક વધસ્તંભ વિશે વાત કરતા આગળ વધે કે તે પહેલાની વાત કરે તેનો મુખ્ય મુદ્દો છે. આ સારો મુદ્દો છે, કેમ કે વધસ્તંભ અને પુનરુત્થાનના લીધે આ ક્ષણ આવી હતી. પરંતુ આપણે ફરીથી વાતમાં રહેલો ખૂબ જ મહત્વનો મુદ્દો ચૂકી જઈએ છીએ. અલૌકિક ઘૂસણખોરી. યાદ રાખો કે પ્રેરિતોના કૃત્યોના બીજા અધ્યાયમાં જે બિના બની તે પવિત્ર આત્માના આગમન વિશેની વાત છે. પવિત્ર આત્માનું આગમન તો નવા કરારની નિર્ણાયક વાત હતી. ઈશ્વર માણસજાતને નવા વચનો આપી રહ્યા હતા. ઘણા ખ્રિસ્તી વિશ્વાસીઓ એ જાણતા નથી કે આ વાતનો અર્થ એ હતો કે ઈશ્વર તેમનો નકાર કરનારા યહૂદીઓ પર જ નહીં, પરંતુ જે દેશોને તેમણે બાબિલના બુરજ આગળ ત્યજી દીધા હતા તે દેશોના વિદેશીઓ પર પણ તેમને પોતાનો હકદાવો કરવાના આત્મિક યુદ્ધની શરૂઆત કરી રહ્યા હતા. ઈશ્વર પોતાના કુટુંબને આગળ વધારી રહ્યા હતા અને તેમના બાળકો ક્યાં રહેતા હતા તેનાથી તેમને કોઈ જ ફરક પડતો નહોતો. ઈશ્વર તેમને પ્રાપ્ત કરવા માંગતા હતા અને તેથી તેમને બોલાવી રહ્યા હતા. પ્રેરિતોના કૃત્યોનો જે બીજો અધ્યાય આપણે હમણાં જ વાંચ્યો તે જણાવે છે કે પવિત્ર આત્મા આંધી અને અગ્નિ સાથે ઉતરી આવ્યો હતો. પ્રેરિતોના કૃત્યો 2:2-3. અગ્નિ અને ધુમાડો તો જૂના કરારના સમયમાં ઈશ્વરની હાજરીના દર્શનોની સામાન્ય વાત છે. નિર્ગમન 13:21-22, હજકીએલ 1:4-13-27. ઈશ્વર ક્યારેક ધુમાડામાં પ્રગટ થયા હતા. યશાયા 6:4-6, હજકીએલ 1:4, અયુબ 38:1-40-6. જે યહૂદીઓએ પિત્તરનો સંદેશો સાંભળ્યો અને પવિત્ર આત્માને આવતા તેમની નજરે જોયો, તેઓ જાણતા હતા કે તારણનો દિવસ આવ્યો છે. આ દૃશ્યમાં શું થયું હતું તેના વિશે વિચાર કરો. જેમના પૂર્વજો બીજા દેશોમાં વિખેરાઈ ગયા હતા તેથી તેઓ બીજા દેશોમાં રહેતા હતા, એવા 3,000 યહૂદીઓ યરૂશાલેમમાં ધાર્મિક પર્વ પાળવા માટે આવ્યા હતા. તેમણે પવિત્ર આત્માના આગમનની સાક્ષી આપી અને ઈસુ કે જે મસીહ છે અને તેમણે જે કાર્ય કર્યા હતા તેની વાત સાંભળી હતી. તેમણે ઈસુ પર વિશ્વાસ કર્યો. તેઓ ઈસુના અનુયાયીઓ એટલે કે ખ્રિસ્તીઓ બન્યા હતા. તમને શું લાગે છે ત્યારબાદ તેમણે શું કર્યું હતું? તેઓ ઘરે પરત ફર્યા હતા. કેમ તે મહત્વનું છે? કેમ કે જે દેશોને ત્યજી દેવામાં આવ્યા હતા તે દેશોમાં હવે 3,000 સુવાર્તિકો પહોંચ્યા હતા. તેઓ ગુપ્ત જાસૂસો તરીકે બીજા દેવોના અધિકાર હેઠળના પ્રદેશોમાં પહોંચ્યા હતા. તેઓ તો ઈશ્વરના માનવીય કુટુંબના સભ્યોની સંખ્યામાં વૃદ્ધિ કરનારા લોકો હતા. તેઓ આ ચળવળની પ્રથમ તરંગ બન્યા હતા. તેમનું કાર્ય શું હતું? તેમનું કાર્ય પણ ઈસુએ તેમના શિષ્યોને જે કાર્ય સોંપ્યું હતું એ જ કાર્ય હતું. મહાન આદેશ. ખ્રિસ્તીઓ આ વચનોને સારી પેઠે જાણે છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. માથી 28:19-20. પણ ફરીથી એક વાત ચૂકી ગયા. આ તો મહાન આદેશની વાત કરી, પરંતુ 18મી કલમ જણાવવાની તો રહી ગઈ. ઘણીવાર જ્યારે સુવાર્તા પ્રચારના મિશનની વાત કરવામાં આવે છે ત્યારે લોકો આ કલમ વિશે વાત કરવાનું ચૂકી જાય છે. અહીં ઈસુએ કરેલું સંપૂર્ણ વિધાન આપ્યું છે અને જે મહત્વનું છે તે અક્ષરોને ઘાટા કર્યા છે. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. માથી 28:19-20. શું તમને મુખ્ય વાતની સમજ પડી? ઈસુની પાસે આકાશમાં અને પૃથ્વી પરની સર્વ બાબતો પર અધિકાર છે. આકાશમાં જે અધિકાર છે એ વાતને સમજવી સરળ છે. ઈસુ સ્વર્ગમાં ચડી ગયા અને પિતાને જમણે હાથે બિરાજમાન છે. કલસ્યોને પત્ર 3:1, હિબ્રુઓને પત્ર 12:2. પરંતુ પૃથ્વી પર અધિકાર હોવાનો શું અર્થ છે? આ વાતની સરળતાથી અવગણના કરવામાં આવે છે. પુનરુત્થાન પછી ઈસુનું સ્વર્ગારોહણ થયું તે પૃથ્વી પર તે સમયે જેમનો અધિકાર હતો તેમના અધિકારના અંતનું ચિહ્ન છે. તેઓ કોણ હતા? તેઓ દેવના પતિત થયેલા દીકરાઓ હતા. અને દેવે જ્યારે દેશોને ત્યજી દીધા અને તેમને વહેંચી આપ્યા હતા, તે દેશો પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પુનર્નિયમ 32:8. હવે અહીં તમારું કોઈ સ્થાન નથી. ઈસુનું પુનરુત્થાન અને સ્વર્ગારોહણ એ વાતને સૂચિત કરતું હતું કે દેવના બંડ કરનારા દીકરાઓનો અધિકાર લઈ લેવામાં આવ્યો છે. હવે તેમની પાસે બીજા દેશોના લોકો પર કાયદેસરનો કોઈ અધિકાર નથી. મસી ઈસુ ઇબ્રાહીમ અને દાઉદનું સંતાન હોવા છતાં પણ તારણ ફક્ત ઇસ્રાયેલીઓ એટલે કે યહૂદીઓ માટે જ નથી. ઈસુ દરેક લોકોના મસીહ છે અને દરેક દેશોના અધિકૃત પ્રભુ છે. ઈસુનું પુનરુત્થાન, સ્વર્ગારોહણ અને પવિત્ર આત્માનું આગમન દેવના પતિત થયેલા દીકરાઓના અધિકારના અંતની શરૂઆતને દર્શાવતું ચિહ્ન છે. તેમણે તેમનો અધિકાર ગુમાવ્યો છે. તેથી નવા કરારમાં ઈસુ પુનરુત્થાન અને સ્વર્ગારોહણની વાતને અંધકારના અલૌકિક અધિકારીઓના પરાજયની વાત સાથે જોડવામાં આવી છે. જ્યારે દેવે ઈસુને મુએલામાંથી ઉઠાડ્યો, કલસ્યોને પત્ર 1:2, ત્યારે આપણા પાપોની માફી આપવામાં આવી હતી. કલસ્યોને પત્ર 2:13-14. એટલું જ નહીં, પરંતુ ઈસુએ રાજ્યો તથા અધિકારીઓને તોડી પાડીને વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. કલસ્યોને પત્ર 2:15. પાઉલે દેવના પતિત થયેલા અલૌકિક દીકરાઓને માટે અધિકારીઓ અને અધિપતિઓ શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેઓ જૂના કરારના સમયથી બીજા દેશોના ભૂંડા દેવો બન્યા હતા. રોમનોને પત્ર 8:38. પહેલો કરિંથીઓને પત્ર 15:24. એફએસીઓને પત્ર 1:21, 2:2, 3:10, 6:12. કલસ્યોને પત્ર 1:13. અધિકારીઓ અને અધિપતિઓ એ શબ્દો તો પરાજિત કરવામાં આવેલા અંધકારના અધિકારીઓ માટેનું વર્ણન કરવા માટેના પાઉલના મનપસંદ શબ્દો છે. ઈસુ મરણમાંથી સજીવન થયા પછી દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી આકાશમાં ગયા છે. પહેલા પિત્તરનો પત્ર 3:22. જ્યારે દેવે ઈસુને સજીવન કર્યા ત્યારે સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા છે. એફએસીઓને પત્ર 1:20-21. પછી જ્યારે તે દેવબાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્યસત્તા તથા સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે. પહેલો કરંથીઓને પત્ર 15:24. પાઉલે પુનરુત્થાન અને સ્વર્ગારોહણને બીજા દેશો પર નિયુક્ત કરવામાં આવેલા દેવના પતિત થયેલા દીકરાઓના અધિકારના અંતની શરૂઆતના ચિહ્ન તરીકે જોયું હતું. તેણે વિદેશીઓના એટલે કે ત્યજી દેવાયેલા દેશોના લોકોના તારણને આ વાત સાથે જોડી છે. એ કોઈ આશ્ચર્યની વાત નથી. પુનરુત્થાન પામેલ ઈસુ અને પવિત્ર આત્મા વિદેશીઓને તેમના ગુલામ બનાવનાર અને તેમનો દુરુપયોગ કરનાર અંધકારના અધિકારીઓથી છોડાવશે. ગીતશાસ્ત્ર 82:5. એ વાતને યાદ કરો કે બાબિલ આગળ દેશોની વહેંચણી કર્યા પછી તરત જ ઈશ્વર ઇબ્રાહીમની આગળ પ્રગટ થયા હતા. તેમણે ઇબ્રાહીમને કહ્યું હતું કે તારા સંતાન દ્વારા સર્વ દેશોના લોકો આશીર્વાદિત થશે. વિદેશીઓના પ્રેરિત તરીકે પાઉલ આ વચનને સારી પેઠે જાણતો હતો. તેણે લખ્યું કે વિદેશીઓ પણ દેવની દયાને લીધે દેવનો મહિમા પ્રગટ કરે તે માટે ઈશ્વરે ઇબ્રાહીમ અને તેના સંતાનોને જે વચનો આપવામાં આવ્યા હતા તેને ઈસુએ સત્ય ઠરાવ્યા છે. રોમનોને પત્ર 15:8-9. પાઉલ આ વાત કરીને અટકી જતો નથી. ઈશ્વર વિદેશી દેશો માટે ક્યારેય હિંમત હારી ગયા નહોતા તે બતાવવા માટે પાઉલ જૂના કરારના વચનોને ટાંકે છે. ઈશ્વર તેમને પણ પોતાના કુટુંબ તરીકે જોવા માંગતા હતા. પાઉલ જાણતો હતો કે જૂના કરારમાં મસીહને યશાઈનો ફણગો કહેવામાં આવ્યો છે. યશાઈ તો દાઉદનો પિતા હતો અને તે મસીહ વિદેશીઓ પર અધિકાર પ્રાપ્ત કરશે અને તેનામાં વિદેશીઓ આશા પામશે. યશાયા 11:10. પાઉલ જાણતો હતો કે ત્યજી દેવાયેલા દેશો એક દિવસે સાચા ઈશ્વરની આરાધના કરશે. ગીતશાસ્ત્ર 117:1. જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને 3000 લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો ત્યારે આ કાર્યક્રમ એટલે કે આત્મિક યુદ્ધના આંદોલનની શરૂઆત થઈ હતી. પ્રેરિતોના કૃત્યો 2 એ નવા વિશ્વાસીઓ તેમના દેશોમાં પાછા ગયા હતા. હવે અલૌકિક શત્રુ અધિકારીઓના અધિકાર હેઠળના દેશમાં પણ ઈસુની સુવાર્તાની ઘૂસણખોરી થઈ હતી. બાઇબલ એ ઘટનાને દેવના રાજ્યની વૃદ્ધિ તરીકે વર્ણવે છે. જ્યારે લોકો તેમને અનંત જીવન ન આપી શકનાર ભ્રષ્ટ અને ભૂંડા દેવો તરફથી ફરી જઈને ઈશ્વરના કુટુંબના સભ્યો બને છે ત્યારે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ થાય છે. એક રાજ્યનું પતન થાય છે અને બીજા રાજ્યની વૃદ્ધિ થાય છે. તેથી એમ કહેવામાં આવે છે કે ઈશ્વરનું રાજ્ય અહીં છે, પરંતુ પૂર્ણ રીતે નહીં. ઈશ્વર પોતાના બાળકો પર પ્રેમ રાખીને તેમને પોતાના કુટુંબના સભ્યો બનાવવાના કાર્યને એક ક્ષણ માટે પણ રોકતા નથી. પોતાના કુટુંબની વૃદ્ધિ કરવા માટે દરેક પરિસ્થિતિમાં તેમનો અદૃશ્ય હાથ હંમેશા તેમના બાળકોની સાથે રહીને તેમને બળ અને સામર્થ્ય આપે છે. એક દિવસે ઈશ્વરની યોજના તેની ચરમસીમાએ પહોંચશે. તેમની યોજનાનું આખું વર્તુળ પૂરું થશે. ઈશ્વરના મનમાં અગાઉથી જે યોજના હતી તે મુજબ જ વાતનો અંત થશે.